1980 ફિનિક્સ એરિઝોના આત્મસિદ્ધિ ઉપર વ્યાખ્યાન નંબર 9
આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર આ વિવેચન ચાલે છે અત્યાર ગીતા સુધીનું વિવેચન પૂરું થયું છે હવે 29 ગાથાથી વિવેચન આગળ કરીશું 29 ગાથાથી શુષ્ક જ્ઞાની મતાર્થી શુષ્ક જ્ઞાનીના લક્ષણો બતાવ્યા છે મતાર્થીના લક્ષણો ઉપર આ વિવેચન ચાલે છે અને તે મતાર્થીના લક્ષણો કૃપાળુ દેવે મતાર્થ જીવ મૂકે તેટલા માટે કયા છે 29મી ગાથામાં એમને કહ્યું અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય લોપે સદવ્યવહારને સાધન રહિત થાય આધ્યાત્મ શાસ્ત્રો વાંચી પોતાની મતિ કલ્પનાએ સદગુરુની નિશ્રા વિના તેમની આજ્ઞા વિના જે નિશ્ચય પ્રધાન શાસ્ત્રો છે એ શાસ્ત્રો વાંચી અને જાણે કે પોતે બધું જાણી લીધું પોતે બધું જાણી લીધું હોય તેમ માને અને આધ્યાત્મ શાસ્ત્રમાં જે વાત કહી હોય એ એને યાદ રાખી લીધી હોય તો જ્યાં ત્યાં એ પ્રકારની વાત કહે અહીં તો કહ્યું કે માત્ર શબ્દની માહિતી એટલે માત્ર એના ધારણા જ્ઞાનની અંદર આ વાત એને ગોખી રાખી છે ધારી રાખી છે અને તેવી વાત પોતે જાણે છે તેનું એને અભિમાન છે કે મેં ઘણું જાણી લીધું છે કેમ કે આધ્યાત્મ પ્રધાન ગ્રંથો સદગુરુ નિશ્રા વિના યથાર્થ સમજાતા હોતા નથી તેમ છતાં આવા જીવો માત્ર આધ્યાત્મ પ્રધાન જે ગ્રંથો છે એ ગ્રંથો વાંચી અને એમાંથી એકાંતિક રીતે માત્ર નિશ્ચયનો પક્ષ પકડી અને વાત કરી જ જાય શબ્દમાં અંતરની અંદર તો એને કાંઈ ઉતરવું નથી કારણ કે જો અંતરમાં ઉતરે તો એ સંસારની અંદર બહુ ખૂંપેલો ન રહે વૈરાગવાન જીવ થઈ જાય સંસારથી પાછો પડે અને સ્વરૂપ તરફ એનું લક્ષ્ય થાય પરંતુ આને તો માત્ર અધ્યાત્મ શાસ્ત્રો જાણીને પોતાને જ્ઞાન છે અને પોતે જ્ઞાની છે એવું એ બતાવે છે વર્તનની અંદર તો બીજા સંસારી જેવો જીવો જેવો જ પોતે ઇન્દ્રિય વિષયો આદિની અંદર માન કસાય આદિ કસાયોની અંદર પડેલો છે આવા જીવો નો યોગ જીવને થાય છે તો આવો જે જીવ છે તે ખરેખર તો એકાંત નિશ્ચય નહીં ગ્રહીને યથાર્થ મોક્ષ માર્ગને પામતો નથી. એટલું તો નહીં જ, પરંતુ આ અધ્યાત્મ શાસ્ત્રનું જ્ઞાન એને બધા સદવ્યવહાર, બધા પ્રકારના જે સદવ્યવહાર છે એ સદવ્યવહારનો લોપ કરાવે છે. એટલે કે એવા કોઈ પણ સાચા વ્યવહાર એ તરફ એની વૃત્તિ થતી જ નથી. માત્ર આધ્યાત્મ પ્રધાન ગ્રંથો ને એ ગ્રંથોના માંથી જે કંઈ નિશ્ચયની પ્રધાન કથન હોય એ પ્રધાન એને પોતે યાદ રાખી અને જાણે કે પોતે બધું જાણી લીધું છે એવું આવા જીવો માને છે. અને સાથે સાથે એમ સમજે છે કે જ્યારે નિશ્ચય નહીં છે તેનાથી જ મોક્ષ થાય છે, તો પછી આ બધા વ્યવહારની શું જરૂર છે? કેમ કે છેવટે વ્યવહાર છે તે તો સંસારનું કારણ છે. કેમ કે જે કંઈ સાચો વ્યવહાર છે તે વ્યવહાર સ્વરૂપ લક્ષે જો હોય એવો વ્યવહાર તેને સાચો વ્યવહાર કરવો કહેવામાં આવે છે. એટલે કે સાચા દેવગુરુ શાસ્ત્ર, એની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન અને શુભ વ્યવહાર, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિ એવા વ્યવહારની અંદર જીવ પ્રથમ જો પ્રવૃત્ત થાય તો જ એ પાત્ર જીવ બને. અને જો આવો સદવ્યવહાર ગ્રહણ કરે જ નહીં અને માત્ર આધ્યાત્મ પ્રધાન શાસ્ત્રો પ્રત્યે જ લક્ષ્ય રાખી અને આ બધો વ્યવહાર જો ઉડાડી દે તો એની તો યોગ્યતા જ નથી, પણ માત્ર પોતાની મતિકલ્પનાએ અને દડાગ્રહે એકાંતિક નિશ્ચયનો પક્ષ ગ્રહણ કરે અને પોતાને ભારેપણું કરે છે તરવાની અંદર, પોતે તો તરી શકતો નથી અને બીજાને એવી વાતો કરીને પણ એ બીજાને પણ તરવા દેતો નથી. તો આવા જે જીવો છે એ આધ્યાત્મ પ્રધાન વાત કરે છે ત્યારે આધ્યાત્મ શાસ્ત્રની અંદર એ વાત કહેવામાં આવે છે અને એ વાત પણ યથાર્થ છે, ખોટી નથી, કે ભાઈ નિશ્ચય નહીં એના અવલંબનને જ સાચા મોક્ષ માર્ગની પ્રાપ્તિ છે. વ્યવહાર નહીં જે છે એ વ્યવહાર નહીં તો તીર્થની સ્થાપના કરે છે અને તેનાથી શુભ બંધ પડે છે. તો પછી અમે બંધમાં શા માટે પડીએ? શુભ વ્યવહાર કરીશું તો અમને બંધ થશે? એના કરતા જો નિશ્ચય નહીંનો જો સ્વીકાર કરી એનું ગ્રહણ કરીએ તો અમારો મોક્ષ થાય, આ પ્રકારની એના મનની અંદર એક પ્રકારની એવી ભ્રાંતિ થઈ જાય છે. પરંતુ એને ખબર નથી કે નિશ્ચય નહીં શું છે, સાચો નિશ્ચય નહીં કોને કહેવાય. માત્ર આધ્યાત્મ શાસ્ત્રમાંથી કંઈ થોડું ગ્રહણ કરીને હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, નિર્વિકલ્પ છું, પૂર્ણ છું, ત્રિકાળ, ધ્રુવ, નિરાવરણ આદિ જે કંઈ નિશ્ચયને આત્માના લક્ષણો છે તે લક્ષણો માત્ર મુખથી બોલી જાય તેથી કંઈ નિશ્ચય નહીં એને અવલંબન લીધું તેમ કહેવાય નહીં. કારણ કે નિશ્ચય નહીં તો નિરુકલ્પ છે. સાચાને જેને નિશ્ચય નહીં કહીએ તે નિશ્ચય નહીં તો નિર્વિકલ્પ છે. એ અંતર્મુખ ઉપયોગ છે તે નિશ્ચય નહીં છે, અને એવો અંતર્મુખ ઉપયોગ તે જ સ્વરૂપને ગ્રહણ કરી શકે છે. એટલે કે જે ઉપયોગ મનથી છૂટો પડી અને અંતરની અંદર ઢળે છે એવો જે શુદ્ધ ઉપયોગ છે તે જ નિશ્ચય નહીં છે. પરંતુ આવો નિશ્ચય નહીં વાતની તો એને ખબર નથી, પરંતુ માત્ર શાસ્ત્રની અંદર આત્માના શુદ્ધ નહીંને અનુલક્ષીને શુદ્ધ નહીં દ્વારા જે કઈ લક્ષણો જે કઈ ગુણો આદિ જે કઈ કયા હોય, અભેદ આત્મા વિશે થોડી વાત કરી આદિ જે કઈ વાત કરી એ માત્ર શબ્દ દ્વારા એ વ્યક્ત કરે છે. એટલે કે એનો જે નિશ્ચય નહીં છે એ એક અપેક્ષા, એ સરાગ નિશ્ચય નહીં છે, રાગ સહિતનો નિશ્ચય નહીં છે, શબ્દ માત્રમાં નિશ્ચય નહીં છે, અપેક્ષા એ તો ખરેખર વ્યવહાર નહીં જ છે. પરંતુ નિશ્ચય નહીંનું અવલંબન લઈ શકાય એટલા માટે આવા પ્રકારનું વર્ણન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. પણ એ સરાગ નિશ્ચય નહીં છે, રાગ સહિતનો નિશ્ચય નહીં છે, અને આવા નિશ્ચયને આવા વ્યવહારને અતિક્રાંત કરવાની વાત અધ્યાત્મ શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. સમયશાસ્ત્રની 144મી ગાથા એની અંદર આ બંને નવીને અતિક્રાંત કરી અને જે પોતાના સ્વરૂપને મતિ અને સુદ્ધજ્ઞાનને અંતર્મુખ કરી અને જે સ્વરૂપને પકડે છે તે સાધુ સાચો શુદ્ધ નહીં છે. પરંતુ આ વાતની એને ખબર નથી, અનુભવ નથી, અને નિશ્ચય નહીં તો અનુભવ પ્રધાન છે એ સાચો નિશ્ચય નહીં છે. પણ આ તો એમ માને છે કે આ જે કંઈ શાસ્ત્રો મેં વાંચ્યા અને એમાંથી જે કંઈ શુદ્ધ નહીં, જે કંઈ વર્ણન થયું તે જ શુદ્ધ નહીં છે, પણ એવું તો છે નહીં. તો આવા જીવો માત્ર શબ્દ માત્રથી પોતે શુદ્ધ નહીંને કે નિશ્ચય નહીંને અવલંબીને સ્વરૂપને પકડશે એમ માને છે, પરંતુ એ વસ્તુ બની શકે જ નહીં, કારણ કે એની યોગ્યતા તો છે જ નહીં. શુદ્ધ સાચા વ્યવહાર વિના, એટલે કે સ્વરૂપ લક્ષે જે વ્યવહાર છે એવા વ્યવહારનું તો આને અવલંબન લીધું નથી, અને તે દ્વારા એ વૈરાગ ઉપશમ ભક્તિ આદિને તો પામ્યો નથી, અંતરમાં કરુણા નથી, આદિ જે સદગુણો એનામાં જોઈએ, એટલે કે ટૂંકમાં જે સાત્વિકતા એનામાં જોઈએ એ સાત્વિકતા તો એનામાં છે જ નહીં, અને એને માટે જે કંઈ એને કરવું જોઈએ એનો તો એ નિષેધ કરે છે કે એનાથી તો શુભ બંધ પડશે માટે કરવા યોગ્ય નથી, એમ બાનું કાઢી અને સદવ્યવહારનો લોપ કરે છે, અને શુદ્ધ નિશ્ચય નહીં તો પ્રાપ્તિ એને છે જ નહીં, એટલે ન શુભ કે ન શુદ્ધ બેમાંથી કોઈ પણ પ્રકારની એને પ્રાપ્તિ થતી નથી. પણ માત્ર પોતે કંઈક શાસ્ત્રો જાણે છે એનું એટલું પોતે અભિમાન પોષી અને પોતાને વિશેષ ભારે કરે છે. તો આવા શુદ્ધ શુષ્ક જે અધ્યાત્મ છે તે સદવ્યવહારને લોપ કરે છે, અને તેથી કરીને જે પાત્રતા હોવી જોઈએ એ પાત્રતા એનામાં છે નહીં. પાત્રતા વિના નિશ્ચયની આદિની વાતો નિષ્ફળ છે, કારણ કે તેનાથી અંતર્મુખ થઈ શકાય જ નહીં. અંતર્મુખ જેને થવું હોય એવા જીવને યોગ્ય થવું પડશે, સદગુરુના શરણે જવું પડશે, સૂક્ષ્મ એની બુદ્ધિ જોઈશે, જેથી કરીને હે ઉપાદેય આદિ તત્વોનું યથાર્થ એને વિવેક કરવો પડશે, વૈરાગ જોઈશે, ઉપસમ ભક્તિ સદગુરુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા સ્વાર્પણ અને શરણાગતિ. આ બધી વાતો જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી એ મુમુક્ષની યોગ્ય ભૂમિકા નથી. અને જો એની ભૂમિકા યોગ્ય ન હોય તો માત્ર નિશ્ચય ને પ્રધાન ગ્રંથો દ્વારા જે કંઈ એને જાણ્યું છે એનું અવલંબન લઈ એને કંઈ આગળ વધી શકે નહીં. પરંતુ જ્યાં છે ત્યાં ને ત્યાં રહે. શુદ્ધ વ્યવહાર જો એને ગ્રહણ કર્યો હોય સ્વરૂપલક્ષ તો ઘણી સારી વાત છે, પરંતુ સ્વરૂપલક્ષ વિના પણ જો એને વ્યવહાર ગ્રહણ કર્યો તો એને કમે કમ શુભનો તો બંધ પડે જ. પરંતુ સ્વરૂપલક્ષનો જો વ્યવહાર હોય તો એની વૃત્તિ એનું મન પોતાનો જે લક્ષ્ય છે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું આત્મદર્શનનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય તરફ એ પહોંચે એના માટે એ પહોંચે એ લક્ષ્ય તરફ પોતે પહોંચે એને માટે આ બધો સદવ્યવહાર કરે છે એવું જો એના મનમાં હોય તો એ સદવ્યવહારને સદવ્યવહાર ગણાય. અને પણ જેને લક્ષ્ય સ્વરૂપનું છે નહીં પણ છતાં બાહ્ય જે શુભ વ્યવહાર કરે છે, અગર તો જે કંઈ વ્યવહાર કરે છે તેમાં જ મોક્ષ માર્ગ માગને માની અને જે વ્યવહાર કરે છે તો પણ એવા જીવને શુભ બંધ તો પડે જ. પરંતુ જે માત્ર નિશ્ચયની પ્રધાન શાસ્ત્રો વાંચી અને માત્ર શબ્દ આધ્યાત્મ થાય છે તેને તો ન શુભ બંધ પડે છે અને શુદ્ધનું તો કોઈ ઠેકાણું છે નહીં કે કોઈ નિશ્ચય નહીં. શુદ્ધ નિશ્ચય નહીં તો અંતર્મુખ ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ છે અને શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ વિના તે જાણે કે પોતે શુદ્ધ નહીં અવલંબન લેવું છે એવું માને છે. તેથી જ એમ કહ્યું ત્યાર પછીની ગાથામાં કે આવો જીવ જ્ઞાન દશા તો પામ્યો નથી ને સાધન દશા ને કાંઈ. જ્ઞાન દશા પામ્યો નહીં સાધન દશા ન કાંઈ, પામે તેનો સંગ જે તે બુડે ભવમાં. એ વાત કહી દીધી કેમ કે નિશ્ચયને યથાર્થને ગ્રહણ કર્યો નથી માત્ર ને વાત કરી. સમયસરની અગિયારની ગાથામાં કહ્યું વ્યવહાર નહીં અભૂતાર્થ છે, શુદ્ધ નહીં ભૂતાર્થ છે, ભૂતાર્થના આશ્રિત જીવો સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. તો વ્યવહાર નહીં તો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, શુદ્ધ નહીં માત્ર સત્ય છે. આ વાત એને પકડી રાખી શબ્દ માત્રમાં વર્તનની અંદર નહીં, કેમ કે એવું વર્તન કરવા માટે તો એને યથાર્થ ભૂમિકા આદિ બધું જોઈએ. તો આધ્યાત્મ પ્રધાન જે ગ્રંથોની અંદરથી એવી વાતો ગ્રહણ કરી પણ એથી કરીને જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. કે જ્ઞાન તો પ્રાપ્ત સમ્યક જ્ઞાન તો ત્યારે જ ગણાય કે જ્યારે તેને આત્મ સ્વરૂપ જેમ છે તેમ તેનું જ્ઞાન થાય, તેની શ્રદ્ધા થાય. જ્યાં સુધી સ્વરૂપનું જેમ છે તેમ એને જ્ઞાન ન થાય એટલે કે અનુભવ ના આવે, કેમ કે જ્ઞાન છે એ હંમેશા વેદક છે. વેદન વિનાનું જ્ઞાન એ તો વાંજ્યું જ્ઞાન છે, એને કોઈ જ્ઞાન ગણવામાં આવ્યું નથી. શાસ્ત્ર જ્ઞાન એ પણ પરોક્ષ જ્ઞાન છે. પરંતુ અંતર્મુખ જ્ઞાન જે થયું છે તે જ્ઞાન સાચું છે અને તે જ્ઞાન હંમેશા વેદન સાથે હોય છે. એટલે કે સ્વરૂપના વેદન સાથેનું આવું જ્ઞાન એ તો એ પામ્યો નથી. આવા જે શુષ્ક આધ્યાત્મી છે તે આવા જ્ઞાનને સાચા જ્ઞાનને પામ્યા નથી, સ્વરૂપ તો પામ્યા નથી. તો અહીંયા 30મી ગાથામાં એ વાત કરી કે જ્ઞાન દશા પામે નહીં, અને આવો જો જ્ઞાન દશા પામ્યો પણ નથી અને પામશે પણ નહીં, અને સાચો જે વ્યવહાર છે એને તો એને લોપ કરી દીધો છે. એટલે કે કોઈ પણ સાધનો જે આ સદવ્યવહારના જે કઈ સાધનો છે, દયાદાન, વ્રત, ભક્તિ, તપ, શાસ્ત્ર આદિ, દેવ ગુરુ ની ભક્તિ, એ વિકેરી સ્વરૂપ લક્ષ્ય જે કઈ સાધનો છે, એ સાધનો તો એને ગ્રહણ કર્યા જ નથી, છોડી દીધા છે, એની ઉપેક્ષા કરી છે. કેમ કે એ સાધનો થી કઈ, એ તો બધા વ્યવહારના સાધનો છે, એથી કઈ અંતર્મુખ જોવાય નહીં. માટે આપણે તો નિશ્ચય પ્રધાન જે કઈ વાત છે એની એ જ વસ્તુ ગ્રહણ કરવી, એવો જઠ્ઠો ખોટો મતનો આગ્રહ કરી. અને આવા જીવો પોતાને પોતે તો તરતા નથી, પરંતુ જે આવા જીવોના સંગમાં આવે છે તે પણ તરી શકતા નથી. એક વાત એવી પણ છે કે નિશ્ચયની જે વાત છે તો ઊંચી વાત હોય છે, માત્ર વાત હોય છે, લોકોને કઈ કરવાનું હોતું નથી એટલે વાત મીઠી લાગે છે. બાહ્યનું કઈ છોડવાનું નહીં, વૈરાગ આદિ દ્રઢ કરવાના નહીં, ત્યાગ આદિ પ્રત્યે લક્ષ કરવું નહીં, ભક્તિ આદિ એ બધા પ્રત્યે ઉપેક્ષા કરે, અને માત્ર શાસ્ત્રમાં તો જીવને શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ કયો છે, એ તો મુક્ત જ છે, એ કદી બંધાયો જ નહોતો. જો બંધાયો નથી તો પછી એને મુક્તિ આદિ એની વાતનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે. આદિ જે નિશ્ચય પ્રધાન જે કથન છે એને ધારી રાખી અને આ બધા સાધનોને ઉડાડી પોતાને મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરાવતો નથી, એટલે મોક્ષ માર્ગથી બહુ દૂર રહે છે, માત્ર સંસારની અંદર જે એવો જીવ પડી રહે છે. અને સાથે સાથે આવા જીવો જો કઈ બુદ્ધિ સારી હોય, યાદશક્તિ આદિ સારી હોય, તો એ આધ્યાત્મ શાસ્ત્રો એને બરાબર ધર રાખી અને બીજા જીવોને પણ એ વાતો કહે, તેથી બીજા જીવોને પણ શુષ્ક આધ્યાત્મી બનાવી અને મોક્ષ માર્ગથી દૂર રાખે છે. એમને કઈ સાધન તો બતાવે નહીં, માત્ર આધ્યાત્મ પ્રધાન વાત બતાવે, અને જે વ્યવહારની શુદ્ધિ હોવી જોઈએ, જે અંતરંગની કોમળતા, અંતરંગની શુદ્ધિ, સાત્વિકતા, આ જે બધું હોવું જોઈએ એ પ્રત્યે તો દુર્લક્ષ થાય, એટલે સંસારમાં તો એ જેવી પ્રીતિ સામાન્ય જીવોની હોય એવી જ પ્રીતિથી એ સંસારની અંદર પડેલો હોય, ઇન્દ્રિયના વિષયો પ્રત્યે એને એવી જ વૃત્તિ હોય, એમાં જ એને રસ હોય, જ્ઞાની તરીકે પોતાનું માન વધારવામાં એને રસ હોય, ને મોટી મોટી વાતો કરે એ પોતે તો ડૂબે છે, સાથે સાથે બીજાને ડૂબાડે છે. એમ અહીં 29મી ગાથામાં કહ્યું. અને 31મી ગાથામાં કહ્યું, અને 31મી ગાથામાં એમ કહ્યું કે એ પણ જીવ મતાર્થમાં નિજ માનાધિકાર જ પામે નહીં પરમાર્થને અનધિકારીમાં જ. બસ, તો આ જીવ આવો જીવ છે એ સાત્વિક તો છે જ નહીં, સાત્વિકતા તરફ એની કઈ વૃત્તિ છે જ નહીં, એટલે કઈ પાત્રતા પ્રત્યે પણ એની ગતિ છે જ નહીં. માત્ર આધ્યાત્મ પ્રધાન ગ્રંથો વાંચીને પોતે તરતો નથી, બીજાને તારતો નથી. કેમ કે તરવાને માટે એનામાં અધિકારી જે છે નહીં, પાત્ર જ નથી. તો આવાજ જીવો મળી રહ્યા છે સંસારની અંદર. ત્રણે કાળની અંદર શુષ્ક આધ્યાત્મ પણ મળે છે અને ક્રિયાપ્રધાન જીવો પણ મળે છે. અને આવા જીવો માત્ર ક્રિયાપ્રધાન પણ અગર તો શુષ્ક નર્મ એટલું જ નહીં બતાવે છે, એટલું જ નહીં, પણ એમાં એમનો દ્રઢ આગ્રહ હોય છે કે અમે જે કહીએ છીએ તે સાચું છે અને એ પ્રમાણે જ કરવું જોઈએ, એ જ મોક્ષ માર્ગ છે, બીજો કોઈ પણ પ્રકારનો મોક્ષ માર્ગ છે જ નહીં. આવી જાતની વાત શુષ્ક આધ્યાત્મિક પણ કરે છે અને ક્રિયાજળ પણ આવી જ વાતો કરે છે. તો આ મતાર્થની લક્ષણની અંદર પ્રથમની પાંચ કથાની અંદર ક્રિયાજળના લક્ષણ બતાવ્યા, બીજી ત્રણ ગાથાની અંદર શુષ્ક આધ્યાત્મિક જીવની વાત કરી. આ બંને પોતપોતાના મતની અંદર દ્રઢ છે, એને મતનો દ્રઢ આગ્રહ છે, સત્યનો આગ્રહ નથી. એના અંતરમાં એમ નથી થતું કે મારે સત્ય પ્રત્યે વૃત્તિ રાખીને જેમ જે જે વસ્તુ જેમ છે તેમ યથાર્થ સમજવી જોઈએ, એ વાત એના અંતરમાં છે જ નહીં, કારણ કે એને સદગુરુનું શરણું લીધેલું નથી. અને જેને સદગુરુનું શરણું લીધું નથી એને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એવાનું શરણું લઈ અને વસ્તુ સ્વરૂપ થી પોતે વિમુખ થયા છે, એટલે કે મોક્ષ માર્ગથી ખરેખર તો વિમુખ થયા છે, પણ માને છે કે પોતે મોક્ષ માર્ગમાં છે, કેમ કે એને અજ્ઞાનીને શરણું લઈ અને પોતાનો મતનો આગ્રહ જ એને દ્રઢ કર્યો છે. એ પ્રમાણે અહીંયા આ ત્રણ ગાથામાં કહ્યું. અને પછી એક સામાન્ય વાત કહી દીધી કે નહીં કસાય ઉપશાંતતા નહીં અંતરવૈરાગ સરળપણું મધ્યસ્થતા એ મતાર્થ દુર્ભાગ્ય. કે આવા જે જીવો છે એને કસાય ઉપશાંત થયા નથી, કસાય મત જ્યાં હોય છે ત્યાં બાહ્ય ક્રિયાઓ ગમે તે પ્રકારની હોય છતાં જ્યાં મતનો આગ્રહ છે ત્યાં કસાયની તીવ્રતા છે, કદાચ બહાર એવી તીવ્રતા ન પણ દેખાય પરંતુ તેના અંતરની અંદર જે કસાય છે એ ખરેખર તીવ્ર જ છે, કેમ કે એને મતનો આગ્રહ છે ને, સતનો આગ્રહ નથી, મતનો આગ્રહ છે. અને મતનો આગ્રહ જે છે એક અપેક્ષાએ તો અનંતાનુબંધી કસાય પણ છે, કેમ કે એની અંદર સતનો અનાદર છે અને જ્યાં સતનો અનાદર હોય ત્યાં અંતાનુબંધી કસાય હોય, બહાર દેખાવ ન દેખાવ, પરંતુ એ અંતાનુબંધી કસાય તો અંતરમાં છે જ. તો અંતાનુબંધાઈ કસાયની એક વ્યાખ્યા અને ઘણી સાચી વ્યાખ્યા છે, એમ પણ શ્રીમદજીએ પણ વાત વ્યાખ્યા કરેલી છે કે જે સતનો અનાદર કરે છે સદગુરુ સદદેવ સદશાસ્ત્ર એનો અનાદર કરીને અસદગુરુ અસદદેવ અસદશાસ્ત્ર એનો દ્રઢ આગ્રહ કરે છે તેને અનંતાનુબંધી કસાય છે. તો જે જીવો ક્રિયાજળ છે એટલે બાહ્ય બધી ક્રિયાઓ કરે છે અને એ ક્રિયાઓમાં જ મોક્ષ માર્ગ માને છે, પણ આ ક્રિયાઓ પાત્ર થવા માટે છે અને સ્વરૂપ લક્ષી આ ક્રિયાઓ કરવાની છે એ વાત ભૂલી જાય છે, તેથી કરીને માત્ર આ ક્રિયામાં મોક્ષ માર્ગ માની અને આ ક્રિયાથી જ મોક્ષ થાય એવો દ્રઢ આગ્રહ કરી અને સતનો અનાદર કરે છે અને જ્યાં સતનો અનાદર થાય ત્યાં અંતાનુબંધી કસાય હોય છે. એટલે આવા જીવો કદાચ પંચમાં વ્રત આદિ લીધા હોય તેમ છતાં બાહ્યથી એમના કસાયો મંદ દેખાય, પરંતુ અંતરંગની અંદર એમના કસાયો તો એવા ને એવા હોય છે. કેમ કે કસાય છે બે નું સ્વરૂપ બે પ્રકારે સમજવા યોગ્ય છે. એક તો બાહ્ય જે કસાય દેખાય તે, અને બીજા શક્તિરૂપ કસાય. તો જે શક્તિરૂપ કસાય છે એ કસાય નિમિત્ત મળતા જ તરત જ બહાર આવે. તો જીવો આવા જીવો બાહ્ય કસાયોને મંદ કરવાની તો એમની પ્રવૃત્તિ હોય છે એટલે મંદ કરે છે, પરંતુ જે અંતરંગ કસાય છે જે એકત્વનો કસાય છે મિથ્યા દર્શન સહિતનો જે કસાય છે એ કસાય તો એમને એમ છે. તીવ્ર દેખાવ કે તીવ્ર ન દેખાવ બાહ્યથી, પરંતુ અંદર તો તીવ્ર જ પડેલો છે. તો આવા જીવો પંચમાવ્રત આદિ લે કે બાર વ્રત આદિ લે, અગર તો દેવગુરુ શાસ્ત્ર આદિને માને ઉપર ઉપરથી, ખરેખર તો માન્યતા એની હોતી નથી, અને બીજો જે કંઈ વ્યવહાર કરે એ કરે એવા જીવો હોય, એ બધાની અંદર મતનો આગ્રહ રહેલો હોય, કોઈ પણ રીતે પોતાનો મત અને પંથ ચલાવવો છે એવી વૃત્તિ અંદર પડી હોય, અને સતનો આગ્રહ નહીં હોવાથી એમના કસાય ખરેખર ઉપશાંત થયા હોતા નથી. તો એ કહ્યું છું કે નહીં, કસાય ઉપશાંત હતા, કસાય તો મંદ થયા નથી. અને ખરેખર કસાય મંદ સ્વરૂપ લક્ષ્ય થાય છે, સાચા કસાયની મંદતા સ્વરૂપ લક્ષ્ય થાય છે. પર લક્ષ્ય સાચા કસાયની પરનું લક્ષ્ય છે એ જ કસાય છે. તો પર લક્ષ્ય કસાય કોઈ મંદ ના કરી શકે, સ્વરૂપ લક્ષ્ય સ્વરૂપનું લક્ષ્ય જેને હોય અને એ લક્ષ્ય જે સત્ક્રિયાઓ કરે એવા જીવો ના કસાયો મંદ પડે છે. અને ખરેખર તો જેટલું મિથ્યાત્વ મોડું પડે એ પ્રમાણમાં કસાય મંદ પડે છે. મિથ્યાત્વ તો એવું ને એવું હોય અને બાહ્યથી કસાય મંદ પડ્યા હોય એની તો કસાય મંદ કેવા કહેવાય નહીં, ઉપરથી કહેવાય ઉપયોગપૂર્વક, કેમ કે એના ઉપયોગની અંદર કસાય મંદ છે એવી અવસ્થાની અંદર કહેવામાં આવે કે એના કસાય મંદ છે. પણ ખરેખર જેનું મિથ્યાત્વ મોડું પડ્યું નથી એને કસાય મંદ છે જ નહીં. અને જેનું સ્વરૂપ લક્ષ્ય છે એવા જીવો જે સદવ્યવહાર જેનો સદવ્યવહાર સાચો છે એવા જીવોને જ કસાય ખરેખર તો મંદ હોય છે. બાકી માત્ર બાહ્ય વ્રત આદિ લે, અગર તો માત્ર બાહ્ય ક્રિયાઓ દેખાડે એના કસાયો પણ મંદ હોતા નથી. એ વાત અહીંયા સિમજે બહુ સ્પષ્ટ કરી છે. કસાયનું સ્વરૂપ સમજવું થોડું મુશ્કેલ છે અને લોકો કસાયના યથાર્થ સ્વરૂપને સમજવા પ્રત્યે બહુ લક્ષ્ય પણ આપતા નથી, અને માત્ર ઉપયોગપૂર્વક કસાયની મંદતા હોય એને જાણે કસાય મંદ છે એમ ગણે છે. પણ જૈન દર્શનની અંદર જે કસાયનું સ્વરૂપ છે એ તો ગુણસ્થાનની પરિપાટીમાં બતાવવામાં આવ્યું છે કે પ્રથમ ગુણસ્થાન કે કસાય ગમે એટલો મંદ હોય પહેલાં શુક્લ રહેશો આવવાથી શું થઈ ગયું, પણ તે અંતરનું બંધી કસાય જ છે અને માત્ર બાહ્ય કસાય ન દેખાય એથી કરીને અંતરંગ કસાય નથી એમ ન કહેવાય. એકંદરીય જીવોની અંદર આપણે જોઈએ છીએ કે બાહ્ય કંઈ કસાય દેખાતા હોતા નથી, અગર તો બે અંદરીય જીવોની અંદર જોઈએ. પણ જ્યારે એનો વિચાર કરીએ ત્યારે શાસ્ત્રમાં તો કહ્યું છે કે એમને તો કૃષ્ણ લેશા છે, એટલે કે એમને તીવ્ર અંતાનું બંધી કસાય છે. માત્ર બાહ્ય કસાય દેખાતો જ કસાય છે એવું તો છે નહીં. તંદુડિયામાં છે બાહ્ય કઈ કસાય બતાવ્યો નહોતો, અગર તો અંતરંગ જે કસાય હતો એને કઈ બાહ્ય દેખાડ્યો એવું હતું જ નહીં, પરંતુ એને વિચારધારા જેવા પ્રકારની અંતિ હતી. એટલા નિધ્વંસના પરિણામ હતા કે પરિણામથી નરકમાં જાય છે. એટલે કસાય માત્ર બહાર દેખાય તો જ કસાય તીવ્ર હોય એમ નથી, પરંતુ અંતરની અંદર પર પદાર્થ પ્રત્યે તેની વૃત્તિ કેવી છે એ જોવાનું હોય છે. ત્યાં એકત્વ કેવું છે, પર પદાર્થની અંદર સુખ બુદ્ધિ કેવી છે, પર પદાર્થ દુઃખ બુદ્ધિ કે છે, પર પદાર્થમાં મારાપણું કેવું છે, પર પદાર્થમાં અહંકાર એને કેવો છે, આદિ વાતો થી અંતરંગ કસાયનો ખ્યાલ આવે છે. ભાઈ અમે તો ન દેખાય, ચોર હોય રાજાના ભયથી ચોરી ન કરે, એથી કરીને એની કઈ ચોરી કરવાની વૃત્તિ ગઈ નથી. ચોરી કરવાની વૃત્તિ તો અંદર પડી જ છે, અને જે દિવસે રાજાનો ભય એને જતો રહેશે, અગર તો કોઈ બીજો રાજા આવશે ને ભય જતો રહેશે, અગર કોઈ નિર્બળ રાજા આવશે ને ભય જતો, તે દિવસે ચોરી કરવાનો જ છે. કેમ કે એની અંતર ની અંદર ચોરી કરવાના પરિણામ તો પડેલા જ છે. અને રાજાના ભય કદાચ ચોરી ન કરતો હોય, એથી કઈ સાવકાર થઈ જતો નથી. બાહ્યમાં ભલે ગમે એમ સાવકાર દેખાય, ચોરી ન કરતો એવો દેખાય, એથી કઈ સાવકાર થઈ જતો નથી. તો કસાયનું સ્વરૂપ બહુ સૂક્ષ્મતાથી વિચારવાની જરૂર છે. શ્રીમદજી આ વાત પત્ર દ્વારા પણ કહી છે કે જીવે કસાયનું સ્વરૂપ વારંવાર વિચારવું. સામાન્ય લોકોની અંદર તો એવી માન્યતા છે કે જો બહુ ભવા ચડાવીને ક્રોધ કરે એ તીવ્ર કસાય, અને જે ક્રોધ શાંત બેસી રહે એને કસાયની ને મંદ કસાય. પણ જૈન દર્શનની અંદર તો જો કસાયના ભેદ ચાર પાડવામાં આવ્યા છે, એ ગુણસ્થાન અપેક્ષાએ ભેદ પાડવામાં આવેલા છે. માત્ર ઉપયોગની અંદર તરતમતા ક્રોધાદીની અપેક્ષાએ ભેદ પાડવામાં આવ્યા નથી, કેમ કે એ ભેદ તો લેસામાં જાય છે. તો પ્રથમ ગુણસ્થાન એ તો અંતઅનુબંધી કસાય હોય, બહાર વ્યક્ત થાવ તો ભલે ન થાવ તો પણ ભલે. ચતુર્થ ગુણસ્થાન કે અંતઅનુબંધી કસાય જાય છે. પંચમ ગુણસ્થાને અપ્રત્યાખાની જાય છે. છઠ્ઠે ગુણસ્થાને કે પ્રત્યાખાના વરણ કસાઈ જાય છે. અને છ સાત ગુણસ્થાને કે સંજલન કસાયનો સદભાવ છે, એ સંજલન કસાય બારમા ગુણસ્થાને કે જાય છે. તો આપણે ત્યાં એટલે કે જૈન દર્શનની અંદર જે કસાયના વિભાગો પાડવામાં આવ્યા છે, તે વિભાગો ગુણસ્થાનની પરિપાટીને હિસાબે પાડવામાં આવ્યા છે. અને બીજા લેસાના છ વિભાગ પણ જે પાડવામાં આવ્યા છે, એ ઉપયોગની તરતમતાને અપેક્ષાએ પાડવામાં આવ્યા છે. એટલે આ વસ્તુનો બરાબર ખ્યાલ ન હોય તો જીવને કસાયના સ્વરૂપની ખબર ન પડે, અને બાહ્ય મંદ કસાય દેખાતું હોય એને પોતે મંદ કસાય માની લે. પરંતુ અહીં તો એમ કહે છે કે આવા જે જીવો છે તેના કસાય ઉપશાંત થયા નથી. કહે છે કે નહીં, કસાય ઉપશાંતતા નહીં અંતર વૈરાગ, એના અંતરમાં વૈરાગ્ય પણ નથી. કેમ કે જેના અંતરમાં વૈરાગ્ય હોય તેવા જીવો ને કસાય પણ મન થઈ જાય. કેમ કે વૈરાગ નો અર્થ તો એ છે કે સંસાર પ્રત્યેની આસક્તિની તીવ્રતામાં ઓછાશ, આસક્તિની અંદર ઓછાશ. જેટલી તીવ્ર આસક્તિ હોય તેટલો વિશેષ કસાય હોય છે, ત્યાં વૈરાગ તો હોતો જ નથી. તો વૈરાગ એટલે સંસારના વિષયો પ્રત્યેની આસક્તિની ઓછાશ. તો અહીંયા તીવ્ર કસાય છે, કસાય નહીં, કસાય ઉપશાંતતા, કસાય તો શાંત થયા નથી. એનો અર્થ સમજી કસાય તો જેવા છે તેવા ને તેવા છે, અને તેથી વૈરાગ પણ નથી. નહીં અંતર વૈરાગ, એના અંતરનો કઈ વૈરાગ નથી. બહારથી વૈરાગ દેખાતો હોય કોઈને, કોઈ સામાન્ય જીવને જેને કઈ આ તરફનો ખ્યાલ નથી, એવા જીવોને કદાચ એમ દેખાય કે આ બહુ વૈરાગવાન જીવ છે, અને બાહ્યનો એમનો આચાર એવી પ્રકારનો હોય તો એમ દેખાય. પરંતુ ખરેખર વૈરાગ હોતો નથી, કેમ કે ખરેખર તો સિંહજી દેવ ઠેકાણ લખ્યું છે કે ભાઈ ભોળા જીવ હોય ને પણ કસાય તો મંદ હોય, પરંતુ એથી શું, પણ જેના કસાય સ્વરૂપ લક્ષ્ય મંદ છે એ સાચા કસાય મંદ છે. તો મતાર્થી જે બે પ્રકારના કયા, એ બે પ્રકારના મતાર્થીઓ ની અંદર કસાય ઉપશાંત નથી, કસાય આવવાને આવા છે, અંતરમાં વૈરાગ નથી, સરળ પડવું પણ નથી એનાની અંદર, નસ સરળ પડવું ને મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. સરળ નથી, કોઈ સમજાવે કે ભાઈ આ વાત એમ નથી, તું આ મતના આગ્રહ અંદર પડેલો છો કે આ વાત એમ નથી, આ મોક્ષ માર્ગ નથી, તું ખોટો અભિનવેશ કરી રહ્યો છો, માટે તું સમજ, તો એ નહીં સમજે. કેમ કે સરળ નથી, મતનો આગ્રહ છે, પોતે કહે છે એ તરફ એને દ્રઢ આગ્રહ છે, એટલે કે માન કસાયની તીવ્રતા એની અંદરમાં પડેલી છે, એટલે એને સાચું સમજવા નથી દેતી. જો જીવની સરળતા હોય તો એ તરત કે ભાઈ તમે કહો છો વાત સાચી છે, મારી ભૂલ થઈ છે, અને જરૂર મારે એ ભૂલ સુધારવી જોઈએ. તો સરળ હોય પોતાની ભૂલ દોષ જલ્દી કબૂલ કરે, ફરવાને માટે પણ જલ્દી તૈયાર થાય, પણ જે મતાર્થીઓ કદી ફરવાને માટે તૈયાર નથી, કેમ કે એને તો મતાર્થ છે ને, મતનો આગ્રહ છે, મત જ એનો અર્થ છે, મત જ એનું લક્ષ્ય છે, અને પોતે કહે છે તે જ સાચું છે, એવો જે દુરાગ્રહ છે, એ દુરાગ્રહ કદી એને સાચો માર્ગ પામવા ન દે. તો આવા જીવો સરળ પણ નથી એમ કહ્યું, અને મધ્યસ્થ પણ નથી, એટલે કે સત્ય જે સત્યનું જેને સત્યની સાધના કરવી છે તેને જે કઈ વાત બીજા કહે તે કોઈ પણ પ્રકારના કદાગ્રહ વિના મધ્યસ્થતાથી સાંભળવી જોઈએ, કોઈ પણ પ્રકારનો પૂર્વ આગ્રહ વિના જે જીવ વાત સાંભળવા તૈયાર હોય એવો જીવ સત્યનું શોધન કરી શકે, સત્ય તરફ ગતિ કરી શકે. કેમ કે ત્યાં એ મધ્યસ્થ એટલા માટે છે કે જે વસ્તુ જે સ્વરૂપે જેમ છે તેમ એ સાંભળવા માંગે છે, કોઈ પણ પાસેથી એ વાત ધર્મની વાત સાંભળવા માંગે છે, પછી એનો મધ્યસ્થતાથી એનો તોલ કરે છે, કોઈ પણ પ્રકારના આગ્રહ વિના આ તોલ કરે છે. તો આવા જે મધ્યસ્થી જીવ હોય એ પાત્ર ગણાય છે, પરંતુ આ મતાર્થી જીવોની અંદર મધ્યસ્થતા નહીં હોવાને કારણે એ મતમાં જ મચી રહે છે. એટલે અહીં આ 32મી ગાથાની અંદર શ્રીમદજીએ સરવાળો મૂકી દીધો કે નહીં કસાય ઉપશાંતતા, નહીં અંતરવર્યાગ, સરળપણું ને મધ્યસ્થતા એ મતાર્થ દુર્ભાગ્ય. પરંતુ આવું કરવાથી એ દુર્ભાગ્ય છે, એનું દુર્ભાગ્ય છે, એ દુર્ભાગ્ય બને છે. દુર્ભાગ્ય એટલા માટે બને છે કે એ જે મનુષ્યની વર્તમાન જે કંઈ પર્યાય એને મળેલી છે, જે પર્યાયની અંદર એને સાચા ધર્મનું શરણ લેવું જોઈએ, એ સાચા ધર્મનું શરણ લેતો નથી, પરંતુ પોતાની મતિ કલ્પનાએ જે માને છે તેનું શરણને તેમાં દુરાગ્રહ કરી અને પોતાને બહુ ભારે કરી અને સંસારની અંદર રખડાવે છે. એટલા માટે અહીંયા દુર્ભાગ્ય શબ્દ શ્રીમદજી વાપર્યો છે કે આવા જીવો માને છે એને જલ્દી સાચો મોક્ષ માર્ગ પ્રાપ્ત ન થાય એવી સ્થિતિ એમને ઉભી કરી છે, માટે એમને અહીં દુર્ભાગ્ય કહ્યું. આવા જીવો પંચમ કાળની અંદર ઠામ ઠામ મળી રહે, છેન દર્શન કે અન્ય દર્શન આદિ દર્શનોની જયારે વાતો કરતા જીવો જોઈએ ત્યારે ઠેર ઠેર આવા જીવો આપણને મળી રહે, કારણ કે આ તો પંચમ કાળ છે એટલે તીર્થંકર નો વિરહ છે, પરમ સદગુરુ છે નહીં, સદગુરુનો પણ વિરહ છે. પછી કોઈક સદગુરુ છે, આવી સ્થિતિની અંદર આવા જીવો વધારે મળે. અને આ બધા લક્ષણો શ્રીમદજીએ બહુ જ મધ્યસ્થતાથી જેમ છે તેમ બતાવ્યા છે. તેનું હતું બતાવ્યો છે, લક્ષણ કયા મતાર્થના મતાર્થ જવા કાચ. અમે આજે કયા છે લક્ષણો? જો કોઈ હળુકર્મી જીવ હોય અને એની અંદર આવો હળુકર્મી જીવ હોય અને કઈ મતમાં પડ્યો હોય, તો આ બધું સાંભળી અને પોતાનો મત છોડી અને સાચા માર્ગે આવે એવી ઈચ્છાથી શ્રીમદજી આ મતાર્થીના લક્ષણ કયા છે અને હવે પછી આત્માર્થીના લક્ષણો ક્યાં હોય તે કહેશે.